ವೀತ್ರಾಗಾಯ್ ನಮೋ ಅರಿಹಂತಾಣಂ ನಮೋ ಸಿದ್ಧಾಣಂ ನಮೋ ಆಯರಿಯಾಣಂ ನಮೋ ವತ್ಸಾಯಾಣಂ ನಮೋ ಲೋಯ ಸವ್ವ ಸಾಹುಣಂ ಏಸೋ ಪಂಚ ನಮುಕಾರೋ ಸವ್ವ ಪಾವಪ್ರಣಾಶಣೋ ಮಂಗಲಾಣಂ ಚ ಸವ್ಯಸಿಂ ಪಢಮಂ ಹವೈ ಮಂಗಲಂ. ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ, ಓಂ ನಮಃ ಶಿವಾಯ. ಜಯ ಸಚ್ಚಿದಾನಂದ, ಜಯ ಸಚ್ಚಿದಾನಂದ. ದಾದಾ ಭಗವಾನ್ ಪ್ರರೂಪಿತ ಪ್ರತಿಕ್ರಮಣ ಸಂಕ್ಷಿಪ್ತ 1993 ಎಡಿಷನ್. ಸಂಕಲನ ಅನು ಸಂಪಾದಕಿ ಡಾಕ್ಟರ್ ನಿರುಬೆನ್ ಅಮೀನ್. ಪ್ರತಿಕ್ರಮಣ ಸೂತ್ರೋ ಶುರು ಕರ್ತಾ ಪೆಲಾ ದಾದಾ ಭಗವಾನ್ ಕೌನ್. ಜೂನ್ 1958 ની એક સમી સાંજનો 6:01 વાગ્યાનો સમય, ભીડમાં ધમધમતું સુરતનું સ્ટેશન, પ્લેટફોર્મ નંબર 3 પર રેલવેના બાંકડા પર બેઠેલા અંબાલાલ મૂળજીભાઈ પટેલ રૂપી મંદિરમાં કુદરતી ક્રમે અક્રમ સ્વરૂપે કંઈક જન્મોથી વ્યક્ત થવા મથતા દાદા ભગવાન સંપૂર્ણપણે પ્રગટ થયા. અને કુદરતે સર્જ્યું અધ્યાત્મનું અદ્ભુત આશ્ચર્ય. એક કલાકમાં વિશ્વ દર્શન લાધ્યું. આપણે કોણ, ભગવાન કોણ, જગત કોણ ચલાવે છે, કર્મ શું, મુક્તિ શું, ઇત્યાદિ જગતના તમામ આધ્યાત્મિક પ્રશ્નોના સંપૂર્ણ ફોડ પડ્યા. આમ કુદરતે જગતને ચરણે એક અજોડ પૂર્ણ દર્શન ધર્યું અને તેનું માધ્યમ બન્યા શ્રી અંબાલાલ મૂળજીભાઈ પટેલ, ચરોતરના ભાદરણ ગામના પાટીદાર, કન્ટ્રાક્ટનો ધંધો કરનાર છતાં પૂર્ણ વિતરાગ પુરુષ. એમને પ્રાપ્તિ થઈ તે જ રીતે માત્ર 2 કલાકમાં અન્યને પણ પ્રાપ્તિ કરાવી આપતા એમના અદ્ભુત સિદ્ધ થયેલા જ્ઞાન પ્રયોગથી એને અક્રમ માર્ગ કહ્યો. અક્રમ એટલે ક્રમ વિનાનો, અને ક્રમ એટલે પગથિયે પગથિયે ક્રમે ક્રમે ઊંચે ચડવાનો. અક્રમ એટલે લિફ્ટ માર્ગ, શોર્ટકટ. તેઓ શ્રી સ્વયં પ્રત્યેકને દાદા ભગવાન કોણ નો ફોડ પાડતા કહેતા કે આ દેખાય છે તે દાદા ભગવાન નોય, દાદા ભગવાન તો 14 લોકના નાથ છે. એ તમારામાં છે, બધામાં છે, તમારામાં અવ્યક્ત રૂપે રહેલા છે અને અહીં સંપૂર્ણપણે વ્યક્ત થયેલા છે. હું પોતે ભગવાન નથી, મારી અંદર પ્રગટ થયેલા દાદા ભગવાનને હું પણ નમસ્કાર કરું છું. વેપારમાં ધર્મ ઘટે, ધર્મમાં વેપાર ના ઘટે એ સિદ્ધાંતથી તેઓ આખું જીવન જીવી ગયા. જીવનમાં ક્યારેય એમણે કોઈની પાસેથી પૈસો લીધો નથી, ઉલટું ધંધાની વધારાની કમાણીમાંથી ભક્તોને જાત્રા કરાવતા. પરમ પૂજ્ય દાદાશ્રીના દેહ વિલય બાદ ગામે ગામ સત્સંગ તથા સ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિ દાદા કરાવતા હતા. એક્ઝેક્ટ તેજ દાદા કૃપાથી જ્ઞાનવિધિ, તેમની હાજરીમાં આપેલી જ્ઞાન સિદ્ધિથી નિમિત્ત ભાવે આજે પણ પૂજ્ય ડોક્ટર નિરુબેહેન અમીન કરાવી રહ્યા છે, જેનો લાભ આજે હજારો મોક્ષાર્થી લઈને ધન્ય ધન્ય બને છે. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. પ્રતિક્રમણ સમર્પણ અતિક્રમણોની અનંતી વણઝાર, કર્મોની પલ પલ બંધાતી હારમાળ, મોક્ષ તો ક્યાં, ધર્મે નિરાધાર, કોણ ચઢાવે માર્ગસ્ય પગથાર. અક્રમ વિજ્ઞાની દાદા તારણહાર, પ્રતિક્રમણનું દીધું હથિયાર, મોક્ષનો માર્ગ ખરો સાથીદાર, તાજ બની શોભાવ્યો દાદા દરબાર. પ્રતિક્રમણ સંક્ષિપ્તમાં ક્રિયાકાર, તોડાવે બંધના મૂળ અહંકાર, પ્રતિક્રમણ વિજ્ઞાન અત્રે સાકાર, સમર્પણ જગને મચાવ જય જયકાર. નિરંતર અકર્તા પૂજ્ય નિરુબેહેન અમીન. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. સંપાદકીય ડોક્ટર નિરુબેન અમીન. હૃદયથી મોક્ષ માર્ગે જનારાઓને પડે પડે પજવતા કશાયો સચોટ કાપવા, માર્ગમાંથી આગે કૂચ કરવા, કોઈ સચોટ સાધન તો જોઈએ કે ના જોઈએ? સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની અથડામણો કંઈ ગમે ટાળે, કંઈ ગમે ટાળે, આપણને કે આપણા થકી અન્યને દુઃખ થાય તો તેનું નિવારણ શું? કશાયોની બોમ્બાર્ડિંગને રોકવા કે તેને ફરી ના થાય તે માટે શું ઉપાય? આઠ આટલા ધર્મો કર્યા, જપ તપ ઉપવાસ ધ્યાન યોગ કર્યા, છતાં મન વચન કાયાથી થઈ જતા દોષો કેમ નથી અટકતા? અંતર શાંતિ કેમ નથી વળતી? ક્યારેક નિજ દોષો દેખાય પછી તેનું શું કરવું? તેને કેમ કરીને કાઢવા? મોક્ષ માર્ગમાં આગળ વધવા તેમજ સંસાર માર્ગમાં પણ સુખ શાંતિ, મંદ કશાય કે પ્રેમ ભાવથી જીવવા કંઈક નક્કર સાધન તો જોઈએ ને? વિતરાગોએ ધર્મસારમાં શું પ્રરૂપ્યું છે જગતને? સાચું ધર્મ ધ્યાન કહ્યું. પાપમાંથી પાછા પરતવું હોય તો તેનો કોઈ સચોટ માર્ગ ખરો? હોય તો કેમ દેખાતો નથી? ધર્મશાસ્ત્રોમાં તો ઘણું ઘણું વંચાય છે, છતાં કેમ એ જીવનમાં વર્તાતું નથી? સાધુ સંતો આચાર્યો કથાકારો આઠ આટલો ઉપદેશ આપે છે, છતાં ક્યાં ખૂટે છે ઉપદેશ પરિણમાવવામાં? દરેક ધર્મમાં, દરેક સાધુ સંતોના સંઘાડામાં કેટકેટલી ક્રિયાઓ રચાય છે, કેટકેટલા વ્રત જપ તપ નિયમો પ્રવર્તી રહ્યા છે, છતાં કેમ ક્યાંય ઉગતું નથી? કશાયો કેમ ઘટતા નથી? દોષો કેમ ધોવાતા નથી? શું એની જવાબદારી પાઠ પર બેઠેલા ઉપદેશકોના શિરે નથી જતી? આવું લખાય છે તે દ્વેષ કે વેર ભાવથી નહીં પણ કરુણા ભાવથી, છતાંય એને ધોવા માટે કંઈ ઉપાય ખરો કે નહીં? અજ્ઞાન દશામાંથી તે જ્ઞાન દશાને ઠેઠ કેવળ જ્ઞાન સ્વરૂપની દશા સુધી જવા માટે જ્ઞાનીઓએ તીર્થંકરોએ શું ચિંધ્યું હશે? ઋણાનુબંધી વ્યક્તિઓ સાથે કાં તો રાગ કે દ્વેષના બંધનોથી મુક્તિ મેળવી વિતરાગતા કઈ રીતે કેળવાય? મોક્ષનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ, પણ શુરાતન ક્યાં વાપરવાનું કે જેથી મોક્ષે જટાજટ ફુગાય? કાયરતા કોને કહેવી? પાપીઓ પુણ્યશાળી બની શકે તો કઈ રીતે? આખી જિંદગી જલી RDXની અગનમાં તેને કઈ રીતે બુઝાવાય? રાત દિન પત્નીનો પ્રતાપ, પુત્ર પુત્રીઓનો તાપ ને પૈસા કમાવાનો ઉત્પાત, એ બધા તાપોમાંથી કઈ રીતે શાતા પ્રાપ્ત કરી તરી પાર ઉતરાય? ગુરુ શિષ્યો વચ્ચે, ગૌરાણી ચેલીઓ વચ્ચે નિરંતર કશાયોથી નવનવડાની વાટે ચડતા ઉપદેશકો કઈ રીતે પાછા વળી શકે? અણહકની લક્ષ્મીને અણહકની સ્ત્રીઓ પાછળ વાણી, વર્તન કે મનથી કે દ્રષ્ટિથી દોષો થયા તેનો તિર્યંચ કે નર્ક ગતિ સિવાય ક્યાંય સંગ્રહ થાય? એમાંથી કેમનું છૂટાય? એમાંથી ચેતવું છે તો કઈ રીતે ચેતાઈને છૂટાય? આ અનેક મૂંઝવતા સનાતન પ્રશ્નોનો ઉકેલ શું હોઈ શકે? પ્રત્યેક માનવી પોતાના જીવનકાળ દરમિયાન ક્યારેક સંજોગોના દબાણથી એવી સ્થિતિમાં સપડાય છે કે સંસાર વ્યવહારમાં ભૂલો કરવી નથી, છતાં ભૂલમાંથી મુક્ત થઈ શકાતું નથી. એવી પરિસ્થિતિમાં દિલના સાચા પુરુષો સતત મૂંઝવણ અનુભવતા હોય છે. તેવાઓને ભૂલ ભાંગવા માટે અને જીવન જીવવાનો સાચો રાહ જાય, જેનાથી પોતાના આંતરિક સુખ ચેનમાં રહી પ્રગતિ સાધી શકાય, તે અર્થે ક્યારેય ના મળ્યું હોય તેવું અધ્યાત્મ વિજ્ઞાનનું એકમેવ સચોટ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન રૂપી હથિયાર તીર્થંકરોએ જ્ઞાનીઓએ જગતને અર્પ્યું છે, જે હથિયાર દ્વારા દોષરૂપી પાંગરેલા વિશાળ વૃક્ષને ધોરી મૂળિયા સહિત નિર્મૂલન કરી અનંતા જીવો મોક્ષ લક્ષ્મીને વર્યા છે. તેવા મુક્તિ માટેના આ પ્રતિક્રમણરૂપી વિજ્ઞાનનો યથાર્થપણે જેમ છે તેમ ફોડ પ્રગટ જ્ઞાની પુરુષ શ્રી દાદા ભગવાને કેવળ જ્ઞાન સ્વરૂપમાં જોઈને કહેલી વાણી દ્વારા આપ્યો છે, તે સર્વ પ્રસ્તુત ગ્રંથમાં સંકલિત થયો છે, જે સુજ્ઞ વાચકને આત્યંતિક કલ્યાણ અર્થે ઉપયોગી નીવડશે. જ્ઞાની પુરુષની વાણી દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ તથા ભિન્ન ભિન્ન નિમિત્તને આધીન નીકળેલી હોય તે વાણીની સંકલનમાં ભાષિત ક્ષતિઓ ક્ષમ્ય ગણી જ્ઞાની પુરુષની વાણીનો અંતરાશય પામવા જ અભ્યર્થના. જ્ઞાની પુરુષની જે વાણી નીકળી છે તે નૈમિતિક રીતે મુમુક્ષુ મહાત્મા જે સામે આવે તેના સમાધાન અર્થે નીકળેલી હોય છે, અને તે વાણી જ્યારે ગ્રંથ રૂપે સંકલિત થાય ત્યારે ક્યારેક વિરોધાભાસ ભાસે, જેમ કે એક પ્રશ્નકર્તાની આંતરિક દશા સમાધાન અર્થે જ્ઞાની પુરુષનો પ્રતિક્રમણ એ જાગૃતિ છે અને અતિક્રમણ એ ડિસ્ચાર્જ છે એવો પ્રત્યુત્તર પ્રાપ્ત થાય, અને જે સૂક્ષ્મ જાગૃતિની દશાએ પહોંચેલા મહાત્માના જીણવટના ફોડ સામે જ્ઞાની પુરુષ એવો ખુલાસો આપે કે અતિક્રમણ એ ડિસ્ચાર્જ છે અને પ્રતિક્રમણ એ પણ ડિસ્ચાર્જ છે, ડિસ્ચાર્જને ડિસ્ચાર્જથી ભાંગવાનું છે, તો બંને ખુલાસા નૈમિતિક રીતે યથાર્થ જ છે પણ સાપેક્ષ રીતે આભાસ પાસે. આમ પ્રશ્નકર્તાની દશા ફેર હોવાને કારણે પ્રત્યુત્તરમાં વિરોધાભાસ પાસે, છતાં સૈદ્ધાંતિક રીતે એમાં વિરોધાભાસ છે જ નહીં. સુજ્ઞ વાચકોને જ્ઞાનવાણીની સૂક્ષ્મતા પામી વાતને સમજવા અર્થે સહજ સુવચન અત્રે સૂચવ્યું છે. જય સચ્ચિદાનંદ. પ્રસ્તુત ગ્રંથમાં સ્વરૂપ જ્ઞાન નહીં પામેલાઓના પ્રશ્નો મુમુક્ષુ તરીકે પૂછાયા છે તે, અને પ્રશ્નકર્તા તરીકે પૂછનાર અક્રમાર્ગના સ્વરૂપ જ્ઞાન પામેલા મહાત્માઓના છે તેમ સુજ્ઞ વાચકોએ સમજવું. જય સચ્ચિદાનંદ. ડોક્ટર નીરુબેન અમીન, 904B નવીન આશા એપાર્ટમેન્ટ, દાદા સાહેબ ફાળકે રોડ, દાદર, સેન્ટ્રલ રેલવે, બોમ્બે 400014, ટેલિફોન 02241376166, રિપીટ 02241376166, અને USAમાં પ્રાપ્તિ સ્થાન ટેલિફોન 9132710869, 9132708 69, ઓર 9097344715. પેલો ટેલિફોન નંબર દાદા ભગવાન વિજ્ઞાન ઇન્સ્ટિટ્યૂટનો છે. જય સચ્ચિદાનંદ. હવે પ્રતિક્રમણ શરૂ થાય છે. પ્રતિક્રમણ મુમુક્ષુ પૂછે છે, મનુષ્યે આ જીવનમાં મુખ્યપણે શું કરવું જોઈએ? દાદાશ્રી, મનમાં જેવું હોય એવું વાણીમાં બોલવું અને એવું વર્તનમાં કરવું. આપણે જે વાણીમાં બોલવું છે અને મન ખરાબ હોય તો તેને માટે પ્રતિક્રમણ કરવાનું, અને પ્રતિક્રમણ કોનું કરવું, કોની સાક્ષીમાં કરશો? ત્યારે કે દાદા ભગવાનની સાક્ષીએ પ્રતિક્રમણ કરો. સારા કર્મ કરો એટલે ધર્મ કહેવાય, અને ખરાબ કર્મ કરો એટલે અધર્મ કહેવાય. અને ધર્મ અધર્મની પાર જવાનું એ આધ્યાત્મ આત્મધર્મ કહેવાય છે. એ સારા કર્મ કરો એટલે ક્રેડિટ ઉત્પન્ન થાય અને એ ક્રેડિટ ભોગવવા જવું પડે. ખરાબ કર્મ કરો એટલે ડેબિટ ઉત્પન્ન થાય અને એ ડેબિટ ભોગવવા જવું પડે. અને જ્યાં ચોપડીમાં ક્રેડિટ ડેબિટ નથી ત્યાં આત્મા પ્રાપ્ત થાય. હંમેશા ખોટું કર્મ થઈ ગયું તો તરત પછી પસ્તાવો હોય છે, અને ખરા દિલથી સિન્સિયારિટીથી પસ્તાવો કરવો જોઈએ. પસ્તાવો કરવા છતાં ફરી એવું થાય એની ચિંતા નહીં કરવાની. ખરા દિલથી પસ્તાવો કરે છે એના બધા કર્મ ધોવાઈ જાય છે. જ્યાં સુધી હું આત્મા છું એવું ભાન ના થાય ત્યાં સુધી પ્રાયશ્ચિત ના થાય તો કર્મ વધારે ચોંટે. પ્રાયશ્ચિત કરવાથી કર્મની ગાંઠો હલકી થઈ જાય, નહીં તો એ પાપનું ફળ બહુ ખરાબ આવે છે. મનુષ્યપણું જતું રહે. હવે પસ્તાવો કોની રૂબરૂમાં કરવો જોઈએ, કોની સાક્ષીએ કરવો જોઈએ? કે જેને તમે માનતા હો. કૃષ્ણ ભગવાનને માનો છો કે દાદા ભગવાનને માનો છો, ગમે તેને માનો, એની સાક્ષીએ કરવો જોઈએ. બાકી ઉપાય ના હોય એવું આ દુનિયામાં હોય જ નહીં. ઉપાય પહેલો જન્મે છે, ત્યાર પછી દર્દ ઊભું થાય છે. આ જગત ઊભું કેમ થયું? અતિક્રમણથી. ક્રમણથી કશો વાંધો નથી. પોલીસવાળો રોકે અને તું ગાડી ઊભી ના રાખું તો તે અતિક્રમણ કર્યું કહેવાય. તેનું પ્રતિક્રમણ કરવું પડે, નહીં તો કોર્ટમાં જવું પડે. અતિક્રમણ તો ક્રોધ માન માયા લોભ એ બધા અતિક્રમણ કહેવાય. આના પ્રતિક્રમણ કર્યા એટલે ક્રોધ માન માયા લોભ ગયા. એવું છે, આ જીવ માત્ર પ્રોજેક્ટ કર્યા કરે છે, સ્વાભાવિક નહીં પણ ધક્કાથી પ્રોજેક્ટ કર્યા કરે છે, અને આપણે પ્રતિક્રમણ કર્યા કરવા. પાછું એક જાતનું પ્રોજેક્ટ નથી, અનંતી જાત પ્રોજેક્ટ. જ્યાં જેવો ભેગો થાય ત્યાં આગળ કર્યા વગર રહે નહીં. સેકન્ડના સમયમાં કેટલા પાર વગરના થાય, એટલે એક સેકન્ડમાં તો કેટલા બધા પર્યાય ઊભા થઈ જાય. આવા પાર વગરના અતિક્રમણ કર્યા જ કરે છે. અતિક્રમણથી આ સંસાર ઊભો થયેલો છે અને પ્રતિક્રમણથી નાશ થાય. જ્યાં ઝઘડો છે ત્યાં પ્રતિક્રમણ નથી, અને જ્યાં પ્રતિક્રમણ છે ત્યાં ઝઘડો નથી. છોકને મારવાનો કંઈ અધિકાર નથી, સમજાવવાનો અધિકાર છે. છતાં છોકરાને ધીવી નાખ્યો તો પછી પ્રતિક્રમણ ના કરે તો બધા કર્મ ચોંટ્યા જ કરે છે ને. પ્રતિક્રમણ તો થવું જ જોઈએ ને. હું ચંદુભાઈ એ જ અતિક્રમણ. છતાં વ્યવહારમાં એ લેટ ગો કરીએ. પણ કોઈને દુઃખ થાય છે તમારાથી? ના થાય તો એ અતિક્રમણ થયું નથી. આખા દાડામાં કોઈને પોતાનાથી દુઃખ થયું એ અતિક્રમણ થયું, એનું પ્રતિક્રમણ કરો. આ વિતરાગોનું સાયન્સ છે. કોકને ખોટું લાગે એવું તમે બોલ્યા હોય, કોકને દુઃખ થાય એવું કંઈક બોલી ગયા હોય, કોકને દુઃખ થાય એવો તમારો ધક્કો વાગ્યો હોય, ત્યારે એ અતિક્રમણ કર્યું કહેવાય. ત્યારે એનું પ્રતિક્રમણ કરવું જોઈએ. અતિક્રમણ કર્યું એટલે ભૂલ કરી અને તે કર્મ બંધાશે. જે ધર્મથી કર્મનો નાશ ના થાય એને ધર્મ કેવી રીતે કહેવાય? નવા કર્મ ક્યારે અટકે? પ્રતિક્રમણથી. શ્રદ્ધાથી, જ્ઞાનથી જે ખોટું છે તેને નક્કી કરી નાખો કે આ ખોટું જ છે, તેના પ્રતિક્રમણ કરો. જ્ઞાની પાસે શક્તિઓ માગો કે આવું ના હોવું ઘટે તો તે જાય. મોટી ગાંઠો હોય તે સામાયિકથી ઓગાળાય, ને બીજા નાના નાના દોષો તો પ્રાર્થનાથી જ ઉડી જાય. વગર પ્રાર્થનાથી ઊભું થયેલું પ્રાર્થનાથી ઉડી જાય. આ બધું અજ્ઞાનથી ઊભું થઈ ગયું છે. લપસાવનારી પૌદ્ગલિક શક્તિઓ પ્રાર્થનાથી ઉડી જાય. લપસી પડવું સહેલું છે અને ચઢવું અઘરું છે, કારણ કે લપસવામાં પૌદ્ગલિક શક્તિઓ હોય છે. પાપ કર્મોથી કેવી રીતે બચી શકાય? એટલે જ્ઞાન જેટલું હોય, આમાં પુસ્તકમાં જ્ઞાન કે બીજા કોઈની પાસે જ્ઞાન હોતું નથી, એ તો વ્યવહારિક જ્ઞાન હોય છે. નિશ્ચય જ્ઞાન એ ફક્ત જ્ઞાનીઓની પાસે હોય, એ પુસ્તકમાં નિશ્ચય જ્ઞાન હોતું નથી. જ્ઞાનીઓના હૃદયમાં છુપાયેલું હોય છે. એ નિશ્ચય જ્ઞાન જ્યારે આપણે સાંભળીએ, વાણી રૂપે સાંભળીએ, ત્યારે આપણો નિવેડો આવે. બાકી બીજો કોઈ ઉપાય છે નહીં. અને બીજી પોતાની ભાવના પ્રતિક્રમણ કરે તો છૂટે. જ્યાં જ્યાં કોઈને અન્યાય થાય, જ્યાં જ્યાં કોઈને અન્યાય થાય ત્યાં આલોચના પ્રતિક્રમણ હોવું જોઈએ, અને ફરી અન્યાય નહીં કરવું એવું નક્કી કરવું જોઈએ. આપણે તો સહન કરી જ લેવું, ખાલી બૂમ બરાડો નહીં પાડવો. સહન કરવું તે પણ પાછું ક્ષમતાપૂર્વક સહન કરવું, સામાને મનમાં ગાળો ભાંડીને નહીં, પણ ક્ષમતાપૂર્વક કે ભાઈ, તે મને કર્મમાંથી મુક્ત કર્યો, મારું જે કર્મ હતું તે મને ભોગાવડાવ્યું, મતે મને ભોગવડાવ્યું અને મને મુક્ત કર્યો, માટે એનો ઉપકાર માનો. એ સહન કંઈ મફત કરવું પડતું નથી, આપણા જ દોષનું પરિણામ છે. ચેપ્ટર 2 આ સંક્ષિપ્ત વાણી છે બધી, દાદા ભગવાન પ્રારોપિત પ્રતિક્રમણ, અને એનું આખું મોટું પુસ્તક પણ છે. જેને જેને આમાં ડિટેલ્સમાં વધારે વાંચવું હોય તો મોટું પુસ્તક લઈ લેશો. પ્રત્યેક ધર્મે પ્રરૂપ્યું પ્રતિક્રમણ હેડિંગ છે. જૈન ધર્મનું ઊંચામાં ઊંચું ગૂઢ તત્વ હોય તો આલોચના પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન એ મોટામાં મોટું છે. જોકે બીજા લોકોના ધર્મમાં છે, પણ તે કેવું, બાધે ભારે ક્ષમા માગવામાં આવે છે. એવું દરેક ધર્મમાં છે, પણ તે કેવું, મુસ્લિમ ધર્મમાં છે, ક્રિશ્ચિયન ધર્મમાં છે. ક્ષમા માગવાનો રિવાજ તો બધેથી ચાલતો આવ્યો છે, પણ એ વિરાગો એ આવ્યો છે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન. એટલે કે ગુરુની હાજરી થકી આલોચના પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન એ બહુ સાયન્ટિફિક વૈજ્ઞાનિક વસ્તુ છે, તરત ફળ આપનારી છે. પેલામાં ક્ષમા માગવાથી તો પાપ ઓછા થાય એટલું જ, અને આ પ્રતિક્રમણથી તો પાપ ખલાસ થઈ જાય. ભગવાને કહ્યું છે કે આલોચના પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન એ સિવાય વ્યવહાર ધર્મ જ બીજો નથી. પણ તે કેશ હોય તે ઉધાર નહીં ચાલે. ગાળ કોઈને આપીએ, આ અમને થયું તે લક્ષમાં રાખ, કોની જોડે શું થયું તે, અને પછી આલોચના કરી પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કેશ કર, એને ભગવાને વ્યવહાર નિશ્ચય બેઉ કહ્યું. પણ એ થાય કોને? સંકિત થયા પછી ત્યાં સુધી કરવું હોય તોય ના થાય. શું તે સંકિત થયું જ નથી ને, છતાંય કોઈ આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન આપણે ત્યાં શીખી જાય તો એ કામ કાઢી નાખે. ભલે નોંધારું શીખી જાય તો એ વાંધો નથી, એને સંકિત સામું આવીને ઊભું રહેશે. પ્રત્યાખ્યાન એટલે હું એ વસ્તુને આજે છોડી દઉં છું, ત્યાગ કરું છું, એનો ભાવાર્થ છે. પ્રત્યાખ્યાન એટલે શું? કે હું એ વસ્તુને આજે છોડી દઉં છું, ત્યાગ કરું છું, એનો ભાવાર્થ છે. પસ્તાવો એ પ્રતિક્રમણ કહેવાય. હવે પ્રતિક્રમણ કર્યું તો પછી ફરી એવું અતિક્રમણ ના થાય, તો ફરી હવે નહીં કરું એવું, એનું નામ પ્રત્યાખ્યાન. આલોચના એટલે આપણે કંઈક ખરાબ કામ કર્યું હોય તો જે આપણા ગુરુ હોય, અગર તો જ્ઞાની હોય, તેમની પાસે એ કરાર કરવો, જેવું થયું હોય એવા સ્વરૂપે એ કરાર કરવો. આ ફરી હવે નહીં કરું એમ ગુરુ મહારાજની મૂર્તિને સંભાળીને પ્રત્યાખ્યાન કરવું જ જોઈએ. જે દોષ થઈ ગયો તેનું પ્રત્યાખ્યાન એટલે ફરી નહીં કરું, એટલે આ ત્રણેય સાથે હોવું જોઈએ. સંસારના લોકમાંથી કોઈ જાગૃત હોય તે પ્રતિક્રમણ કરે તો એટલા દોષ ઓછા થાય ને પાછા નવા શુભ બંધાય. દર્શન મોહનીય હોય ત્યાં સુધી દોષ બંધાયા જ કરે. આલોચના હંમેશા પ્રતિક્રમણ સહિત જ હોય, અને પ્રતિક્રમણ એ તો મોટામાં મોટું હથિયાર છે. એટલે પ્રતિક્રમણનો ધર્મ જો પકડી લીધો તો તારે માથે ગુરુ નહીં હોય તોય ચાલશે. એટલે દાદા પાસે આટલું શીખ્યા તો બહુ થઈ ગયું, આમાં બધું આવી ગયું. જ્યાં કંઈ ભૂલ થાય ત્યાં દાદાની પાસે માફી માંગી લેવી, એટલે ગુનામાંથી મુક્ત થઈ ગયા. આ કંઈ છે અઘરું? દાદા કંઈ અપવાસ કરવાનું કહે છે કે કેમ ભૂલ કરી, માટે અપવાસ કરજો. કોઈ ગાઢ ભાંડે ને અસર થાય તો પોતાની જાતની જ ભૂલ છે એવું પોતાને લાગ્યા કરે, અને પોતે પ્રતિક્રમણ કર્યા કરે તો એ ભગવાનનું મોટામાં મોટું જ્ઞાન છે. પરિવાર, કોઈ ગાઢ ભાંડે અને અસર થાય તો પોતાની જાતની જ ભૂલ છે એવું પોતાને લાગ્યા કરે, અને પોતે પ્રતિક્રમણ કર્યા કરે તો એ ભગવાનનું મોટામાં મોટું જ્ઞાન છે. આ જ મોક્ષે લઈ જાય. આટલો શબ્દ અમારું એક જ વાક્ય જો પાડે ને તો મોક્ષે જતો રહે, બીજું બધું શું કરવાનું. હું ચંદુલાલ છું તે ઊંઘતા એ કર્મ બંધાય છે. એનું શું કારણ? કારણ કે એ આરોપિત ભાવ છે, એટલે ગુનો લાગુ થયો. પોતે ખરેખર ચંદુલાલ નથી, અને જ્યાં તમે નહીં ત્યાં હું છું એવો આરોપ કરો છો. કલ્પિત ભાવ છે એ, અને નિરંતર એનો ગુનો લાગુ થાય ને. હું ચંદુલાલ છું એ અહંકારને જો તમે નિર્મળ અને નિર્મૂળ કરી નાખો તો તમને કર્મ ઓછા બંધાય. એને કંઈક દુઃખ થાય એવું આચરણ કરીએ તો એ અતિક્રમણ કહેવાય, અને અતિક્રમણ ઉપર પ્રતિક્રમણ હોવું જોઈએ. અને તે 12 મહિને કરીએ છીએ એવું નહીં, પણ શૂટ ઓન સાઇટ હોવું જોઈએ. તો ખો જાય, વિતરાગના કહેલા મત પ્રમાણે ચાલે તો દુઃખ જાય, નહીં તો દુઃખ જાય નહીં. આપણે જો જ્ઞાન લીધું હોય તો એના આત્માની આપણને ખબર પડે. એટલે આત્માને ઉદ્દેશીને કહેવાનું, નહીં તો ભગવાનને ઉદ્દેશીને કહેવાનું કે હે ભગવાન, પશ્ચાતાપ કરું છું, માફી માગું છું, અને ફરી નહીં કરું હવે. બસ એ પ્રતિક્રમણ. અતિક્રમણથી જગત ઊભું થયું છે, અને પ્રતિક્રમણથી જગતનો વિલય થાય છે. બસ આ જ છે. આ એકલો જ માર્ગ એવો છે કે પોતાના દોષ દેખાતા જાય અને શૂટ થતા જાય, એમ કરતા કરતા દોષ ખલાસ થતા જાય. ઘડીએ ઘડીએ માફી માગવાની છૂટ છે, घड़िए घड़िए माफी मांगवी पड़े। हाँ, 100% नो रस्तो आ, माफी मांगवा सिवाय बीजा कोई रस्ते छूटे ज नहीं ने आ जगत में। प्रतिक्रमण थी बधा पापो धोवाए जाए। माफी मांगनारो खरा मन थी ज माफी मांगे छे, अने खोटा मन थी माफी मांगशे तोय चलावी लेवाशे, तोय माफी मांगजो। कर्मनो नियम शू छे? अतिक्रमण करो तो एनु प्रतिक्रमण करो। कोई ब्रांडी पीतो होय ने कहशे के हूँ माफी मांगू छू, तो हूँ कहूँ के माफी मांगजे। माफी मांगतो जजे ने पीतो जजे, पण मनमां नक्की करजे के मारे हवे छोड़ी देवी छे। साचा दिल थी मनमां नक्की करजे मारे छोड़ी देवी छे, पछी पीतो जजे ने माफी मांगतो जजे। एक दाड़ो एनो अंत आवशे। आ 100% मारू विज्ञान छे, आ तो विज्ञान छे, उग्या वगर रह नहीं, तरत ज फल आवारू छे। दिस इज द कैश बैंक ऑफ डिवाइन सोल्यूशन। कैश बैंक आज 10 लाख वर्ष थी निकली ज नथी, 2 कलाक मां मोक्ष ले जाओ। अहीं आगर तू जे मांगू एकवा तैयार छू, मांगतो भूले। अमारी लाइफ में कोई ने पण किंचित मात्र दुख नहीं आपेलू अमे, पण गर्भित दुख थयेलू होय तेनी सामे माफी मांगी लईए। अमे दुख आपवा नथी आव्या, अमे सुख आपवा आव्या छीए। चेप्टर 3 न होय ए प्रतिक्रमण महावीरना। मां भाषामां प्रतिक्रमण करिए तो पेलू पोपट राम राम बोले एना जेवू छे। पोपट राम राम बोले तेथी ए मोक्षे जवानो छे। आ जैनो पड़कमणू करे छे पण एमां पश्चाताप नथी, एना करता अंग्रेजोनो पश्चाताप सारो। ए जे प्रतिक्रमण करे छे पण एमना प्रतिक्रमण केवा होय करनारो जाणे नहीं, करावनारो जाने नहीं कि आ शू छे। ते तमे करेला के करेला ते समझ ना पड़े नहीं। प्रतिक्रमण तो कोनू नाम कहवाय कि जे करवाथी दोष घटे, जे करवाथी दोष वध्या करे एने प्रतिक्रमण केम कहवाय। एटले आ भगवाने आनो तो कह्यू, भगवान कहे छे समझाय ए भाषामां प्रतिक्रमण करो, पोतपोतानी भाषामां प्रतिक्रमण करी लेजो। प्रतिक्रमण एटले कशायने खलास करी नाखवाना, प्रतिक्रमण एटले कशायने खलास करी नाखवाना। शास्त्रकारोए लख्यू छे के भगवान महावीरना शिष्यो वांका अने जड़ कहेवाय, अने ऋषभदेवना शिष्यो भोड़ा अने जड़, एटलो ज फेर। एमां एक बे अपवाद नहीं, बधाय सरखा। आ बेव तीर्थंकरोना शिष्यो प्रतिक्रमण ने समझे नहीं, एटले एमने प्रतिक्रमण करवानू कहेलू भगवाने। आ शास्त्र मां लखेली वात छे, आ कई एमने एम गप्पू नथी। आ लोको वर्षमां एक वार प्रतिक्रमण करे त्यारे नवा कपड़ा पहेरीने जाए, ते प्रतिक्रमण ए शुं पहेणवानुं छे के शुं छे? प्रतिक्रमण करवानुं एटले केटलुं बधुं पछतावानुं, क्या नवा कपड़ा शेमा खावा छे, ये कहीं पहेणवानुं छे? पाछा रायशी ने देवशी ते सवारनुं खाधेलुं सांजे याद रहेतुं नथी, ते केवी रीते प्रतिक्रमण करे? वीतराग धर्म कोने कहेवाय के रोज 500-500 प्रतिक्रमण करे? जैन धर्म तो छे बधे, पण वीतराग धर्म नथी। 12 महीने एक वार प्रतिक्रमण करे एने जैन केम कहेवाय? अज्ञानी जे करे एने पुण्य के पाप ज होय, अज्ञानी जे करे एने पुण्य के पाप ज होय, बीजू कशुं ज ना होय, ए तो मोक्षनो मार्ग ज ना होय। आत्मज्ञान ए मोक्ष मार्ग छे। आत्मज्ञान थया पछीना प्रतिक्रमण मोक्ष मार्ग आपे, पछी बधी साधनाओ मोक्ष मार्ग आपे। अनंत अवतारथी जो छोड़ी छोड़ी ने आव्यो होय, તે આવતા ભવે માપ ચોર મળે તે પાછો ચોર થઈ જાય, જેને દર્શન મોહ છે એ શું નામ. અમે આ કાળના માણસોને ધર્મ જાણવો હોય તો એને શું શીખવાડીએ છીએ કે તારાથી ખોટું બોલાઈ જવાય તેનો વાંધો નથી, મધુ બોલ્યો તેનો વાંધો નથી, પણ હવે તું એનું પ્રતિક્રમણ કર કે ફરી આવું નહીં બોલું. પ્રતિક્રમણ કરવાનું અમે શીખવાડીએ. આમાં ઘણા મહાત્માઓ 500-500 પ્રતિક્રમણ રોજ કરતા હશે. આ બેન તો કેટલા કેટલા કરતા હશે. આજે 8 વર્ષથી રોજ 500-500, 1000 એટલા પ્રતિક્રમણ કરે. ના, ક્રિયામાં પ્રતિક્રમણ હોય જ નહીં. પ્રતિક્રમણ તો ભાવ પ્રતિક્રમણની જ જરૂર છે જે કામ કરે. ક્રિયા પ્રતિક્રમણ હોય નહીં. ક્રિયા પ્રતિક્રમણ તો મળદુ છે, મળદુ. એ તો ખરાબ જગ્યાએ ટાઈમ ના વપરાય અને સામાયિક થાય. સામાયિકનું ફળ મળે એમાં મન સારું રહે. આટલા પ્રતિક્રમણ કરવા છતાં એકુઈ પ્રતિક્રમણ એમના બાપના સમજો સાચું કર્યું હોય તો, એના કરતાં ગુજરાતી શીખવાડી દીધું હોય ને કે ભાઈ આ પ્રતિક્રમણ એટલે આવું કરજે, તો એ જાણે કે આની જોડે દોષ થયા માટીક્રમણ કરું છું, પણ આ તો સમજતા જ નથી ને. ને 12 મહિનાનું ભેગું કરે છે, નહીં તો રાયશી દેવશી પ્રતિક્રમણ કરે. આ તો ચોપડવાની પી ગયો છે, માટે હવે ચોપડવાની ચોપડો ને પીવાની પીવો. જો પોતાની ભૂલ પોતાને માલુમ પડે તો એ પરમાત્મા થાય. એટલે સાધુ સાધ્વીઓ એ લોકો પચખાણ કરતા જ નથી, એ ત્યાગને પચખાણ કહે છે. વ્રત તો વર્ત્યાં જ કરે, આમને વ્રત વર્ત્યાં જ કરે છે. જો અમને તો અહિંસા મહાવ્રત હોય, પછી સત્ય, પછી અચૌર્ય, પછી બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, એટલે બધા વ્રત અમને વર્તતા હોય. પરિગ્રહ અમને નામે ના હોય, આ શરીરે અમને પરિગ્રહ ના હોય, એટલે વ્રત એવું તેવું ના હોય. એટલે અક્રમ માર્ગમાં આવી તેવી કોઈ ચીજ નહીં. વ્રત નિયમ કશું જ ના હોય. આ બધું જ સંસાર માર્ગમાં હોય. આ બધા વ્રત, જપ, તપ, ઉપધાન, બધા આ નિયમો બધું આમાં સંસાર માર્ગમાં છે. સંસાર માર્ગમાં એટલે પુણ્ય ભેગું કરવું. બે રસ્તા ભગવાને બતાવ્યા, એક પુણ્ય માર્ગ બતાવ્યો અને એક મોક્ષ માર્ગ બતાવ્યો. મોક્ષ માર્ગ એટલે શું કે આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આ ત્રણની સાથે જે ચાલ્યો એ મોક્ષે જયા વગર રહે નહીં. જ્ઞાન પહેલાય પ્રતિક્રમણ કરતા અમે એ કહેવા આ કર્મ ખોટું બંધાઈ રહ્યું છે અને એના પસ્તાવાપૂર્વકના પ્રતિક્રમણ, પણ એ સાચા પ્રતિક્રમણ કહેવાય નહીં. જ્ઞાન પછીના સાચા પ્રતિક્રમણ થયેલા. સંકિત થયા પછી સાચું પ્રતિક્રમણ થાય. સમ્યક્ત્વ થયા પછી, દ્રષ્ટિ સવળી થયા પછી, આત્મદ્રષ્ટિ થયા પછી સાચું પ્રતિક્રમણ થાય. પણ ત્યાં સુધી પ્રતિક્રમણ કરે અને પસ્તાવો કરે તો એનાથી ઓછું થઈ જાય બધું. આત્મદ્રષ્ટિ ના થઈ હોય અને જગતના લોક ખોટું થયા પછી પસ્તાવો કરે ને પ્રતિક્રમણ કરે તો એનાથી પાપ ઓછા બંધાય. સમજ પડી ને? પ્રતિક્રમણ પસ્તાવો કરવાથી કર્મો ઉડી જાય. ભગવાને રોજ ચોપડો લખવાનો કહ્યો હતો, તે અત્યારે 12 મહિને ચોપડો લખે છે. જ્યારે પર્યુષણ આવે છે ને ત્યારે ભગવાને કહ્યું કે સાચો વેપારી હોય તો રોજ લખશે અને સાંજે સર્વૈયું કાઢજે. 12 મહિને ચોપડી લખે છે પછી શું યાદ હોય? અહો અહો એ જાગૃત દાદો, એના હેડિંગ નીચે ચેપ્ટર 4માં અમે ડખો ડખલ કરીએ, કડક શબ્દ બોલીએ, તે જાણી જોઈને બોલીએ, પણ કુદરતની ભૂલ તો થઈ જ ને, તેનું અમે પ્રતિક્રમણ કરાવીએ. દરેક ભૂલનું પ્રતિક્રમણ હોય, સામાનું મન તૂટી ના જાય એવું અમારું હોય. અમે હું કહીએ છીએ કે કોકને જેને અમારી વાત ના સમજાતી હોય તો એની ભૂલ નથી કાઢતા. અમારી ભૂલ કહીએ છીએ કે અમારી એવી કેવી ભૂલ રહી કે એમને વાત ન સમજાય. વાત સમજાવવી જ જોઈએ. સામાને સમજણ ના પડે સામાનો દોષ કાઢતા જ નથી. અમે અમારો દોષ જોઈએ. આ જગતનું સત્ય નિશ્ચયમાં અસત્ય છે. આ જગતનું સત્ય નિશ્ચયમાં અસત્ય છે. હા, દર્શન તો પૂરેપૂરું, દર્શનનો વાંધો નહીં. જ્ઞાને ખરું, પણ જ્ઞાનમાં 4 ડિગ્રી ઓછું. એટલે આ સ્યાદવાદ છે તે ના હોય. અમારે દર્શન પૂરેપૂરું હોય. દર્શનમાં બધું તરત જ આવી જાય. ભૂલ તરત જ ખબર પડે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભૂલની એ તરત ખબર પડે. જે ભૂલો તો હજુ તમને જોતા ઘણો ટાઈમ લાગશે. હવે આ વાણી ક્યારે ભરેલી? કે જ્યારે જગત નિર્દોષ જોયું નહોતું તે વખતે ભરેલી. કે આ દોષિત આવું કેમ કરે છે, આવું કેમ કરે છે, આ આવું ના હોવું જોઈએ, જૈન ધર્મ આવો કેમ હોવો જોઈએ, એ ભરેલું તે આજે નીકળે છે. ત્યારના અભિપ્રાય આજ નીકળે છે. અને આજ તે અભિપ્રાયથી અમે સહમત નથી. એટલે આપણા લોકોના મનમાં એમ થાય કે અરે, વ્રત નિયમ તો આપણે કરતા નથી. વ્રત નિયમ મોક્ષ માર્ગ માટે નથી. આ નિયમ બિયમ જેને સંસાર ભટકવું છે એને માટે નિયમ છે. જેને મોક્ષે જવું હોય ને, તે તો આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાનની ગાડી બેસી જ જવાનું. તેને તો આલોચના પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાનની ગાડીમાં બેસી જ જવાનું. હડહડાટ નિરંતર 24 કલાક એ જ કર્યા કરવાનું. બીજું કંઈ કરવાનું નહીં. પ્રત્યક્ષ ખમાવવા જરૂર જ નથી. ભગવાને ના પાડી છે. પ્રત્યક્ષ તો તમે ખમાવા જો સારો માણસ હોય તો એને ખમાવજો, અને નબળો માણસ હોય તો ખમાવશો તો માથામાં ટપલી મારશે. મોક્ષ માર્ગમાં ક્રિયાકાંડ કે એવું કશું હોતું નથી. ફક્ત સંસાર માર્ગમાં ક્રિયાકાંડ હોય છે. સંસાર માર્ગ એટલે જેને ભૌતિક સુખો જોઈતા હોય, બીજું જોઈતું હોય, તેને માટે ક્રિયાકાંડ છે. મોક્ષ માર્ગમાં એવું કશું હોતું નથી. મોક્ષ માર્ગ એટલે શું? આલોચના પ્રતિક્રમણને પ્રત્યાખ્યાન ચલાવીએ જ જાઓ ગાડી. કશાય નહીં કરવા અને પ્રતિક્રમણ કરવા એ બે જ ધર્મ છે. કશાય નહીં કરવા એ ધર્મ છે, અને પૂર્વ કર્મના અનુસાર થઈ જાય છે તેના પ્રતિક્રમણ કરવા એ ધર્મ છે. બાકી બીજી કોઈ ધર્મ જેવી વસ્તુ નથી. અને આ બે આઈટમ જ આ બધા લોકોએ કાઢી નાખી છે. હવે તમે એમને અવળું કહ્યું તો તમારે પ્રતિક્રમણ કરવું પડે, પણ એમને પણ તમારું પ્રતિક્રમણ કરવું પડે. એમણે શું પ્રતિક્રમણ કરવું પડે? કે મેં ક્યારે ભૂલ કરી હશે કે આમને મને ગાળ દેવાનો પ્રસંગ ઉત્પન્ન થયો? એટલે એમણે એમની ભૂલનું પ્રતિક્રમણ કરવું પડે. એમણે એમના પૂર્વ અવતારનું પ્રતિક્રમણ કરવું પડે, અને તમારે તમારા આ અવતારનું પ્રતિક્રમણ કરવું પડે. આવા પ્રતિક્રમણો દિવસના 500 કરે તો મોક્ષે જાય. જો આટલું જ કરો, બીજો કોઈ ધર્મ ખોડશો નહીં તો એ વાંધો નથી. આટલું પાડો તો બસ છે. અને હું તને ગેરંટી આપું છું, તારા માથે હાથ મૂકી આપું છું, જા મોક્ષને માટે ઠેઠ સુધી હું તને સહકાર આપીશ. તારી તૈયારી જોઈએ, એક જ શબ્દ પાડે તો બહુ થઈ ગયું. નમો વીતરાગાય, નમો અરિહંતાણમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ. મતાગ્રહ એ મોટામાં મોટું અતિક્રમણ. એના પોઈઝનથી તો આ હિન્દુસ્તાન મરી ગયું, મરી રહ્યું છે. અત્યારે આ મોટામાં મોટું પોઈઝન છે. દરેક લોકોએ પોઈઝન એટલું બધું ઉભું કર્યું છે. દુષ્યંતકાળમાં ભગવાન મહાવીરે શું આજ્ઞા કરી છે? આજ્ઞા પ્રમાણે વર્તવાનું કહ્યું છે. આજ્ઞા પ્રમાણે ના વર્તાય તો પ્રતિક્રમણ કરવાનું કહ્યું છે. ચેપ્ટર 5 અક્રમ વિજ્ઞાનની રીતિ. તે ચોરી કરી તેનો વાંધો નથી, તું આમ કરે તે કરતા આ રીતે કરજે તો એ જાણે કે મારો ગુનો ગણતા નથી, એનો અહંકાર ના ગવાય, અને નહીં તો પેલો તો અહંકાર ગવાય. કરવાનું શું છે એ જુદી વસ્તુ કરવાની છે. જે કરવાનું છે એ તો તમારે શક્તિ માગવાની છે, અને પહેલાં જે શક્તિ માગેલી છે તે અત્યારે થઈ રહ્યું છે. કારણ કે બધા કંઈ મોક્ષે ઓછા જાય છે, પણ કરતા ભાવે કરવું હોય તો આટલું કરો, શક્તિ માગો, શક્તિ માગવાનું કરતા ભાવે કરો એમ કહીએ છીએ. આ લોકોને તો ચોરી ના કરો, લુચાઈ ના કરો, જૂઠું ના બોલો એવું ના બોલાય. આવું બોલાતું હશે? નોંધારું વાક્ય, એવા વાક્યો બોલો, એવા વાક્યો બોલો છો આખું હિન્દુસ્તાનને પાયમાલ કરી નાખ્યું, છેલ્લી કોટી ઉપર બેસાડી દીધું. આ તો કરો કરો કહેશે, એટલે આ શું? અહીં તો હે દાદા ભગવાન શક્તિ આપો બસ. નમો વિતરાગાય પ્રતિક્રમણની આ ઓડિયો કસેટ દાદા ભગવાન પ્રરૂપિત સંક્ષિપ્ત પ્રતિક્રમણ Volume 1 Tape Number 1 Side 2 ઉપર Chapter 5. આ તો કરો કરો કહેશે, એટલે આ શું કરો? તે કર્યું ને અમે કર્યું, કશું વળ્યું નહીં. અને અહીં તો હે દાદા ભગવાન શક્તિ આપો બસ, શક્તિ આપો. આટલા કરોડો વર્ષથી, અબજો વર્ષથી આ હિન્દુસ્તાનનો દેશ આટલો અધ્યાત્મવાણી લોક ગાગા કરે છે, પણ અધ્યાત્મવાણી કોનું નામ કહેવાય? આ તો થઈ ગયેલા ને મેં કર્યું કહે છે, જે ઇટ હેપન્સ છે, થઈ ગયેલું છે ને કહે છે મેં કર્યું, જે ઇટ હેપન્સ છે. કારણ કે માણસ કરી શકે એમ નથી, માણસનો સ્વભાવ કશું કરી શકે નહીં. કરનાર પર સત્તા છે, આ જીવો માત્ર જાણનાર જ છે. એટલે તે જાણ્યા કરવાનું, અને તમારું આ જાણશો એટલે જે ખોટા પર જે શ્રદ્ધા બેઠી હતી તે ઉડી જશે, અને તમારા અભિપ્રાયમાં ફેરફાર થશે. શું ફેરફાર થશે? જૂઠું બોલવું એ સારું છે, એ અભિપ્રાય ઉડી જશે. એ અભિપ્રાય ઉડ્યો એના જેવો કોઈ પુરુષાર્થ નથી. આ દુનિયામાં આ વાત ઝીણી છે, પણ બહુ બહુ વિચાર માગી લે. જાણવાની સત્તા છે, કરવાની સત્તા નથી. આ બહુ ઝીણી વાત છે. આ આટલી જો વાત સમજણ પડે તો બહુ થઈ ગયું. એક છોકરો ચોર થઈ ગયો છે. હવે એ છોકરાને શું શીખવાડીએ આપણે? કે તું દાદા ભગવાન પાસે ચોરી ન કરવાની શક્તિ માગ આ ભાવમાં. એટલે આનો શું ભાવાર્થ છે? કે એક તો એ છોકરો માગે છે કે મને ચોરી ન કરવાની શક્તિઓ આપો. એટલે એક તો એણે એનો અભિપ્રાય બદલી નાખ્યો, ચોરી કરવી એ ખોટી છે અને ચોરી ન કરવી એ સારી છે. એવી શક્તિઓ માગે છે માટે ચોરી ન કરવી એ અભિપ્રાય ઉપર આવ્યો. મોટામાં મોટું આ અભિપ્રાય બદલાયો, અને અભિપ્રાય બદલાયો એટલે ત્યાંથી એ ગુનેગાર થતો અટક્યો. પછી બીજું શું થયું? કે ભગવાન પાસે શક્તિ માગે છે એને પરમ વિનયતા ઉત્પન્ન થઈ. ભગવાન પાસે શક્તિ માગે છે એટલે એને परम विनयता उत्पन्न थई। हे दादा भगवान, आपना आ प्रत्येक शब्दों अमने जेम छे तेम धारण थई जाए अने अमारा सोमा उतरी जाए अज्ञान स्वरूपे, आ तमारा आ निश्चय व्यवहार ज्ञान स्वरूपे। जय सच्चिदान। हरेक बाबतमां शक्ति माग माग करीने ज लेवी। प्रतिक्रमण चूकी जवाय तो प्रतिक्रमण मने पद्धतिसर करवानी शक्तिओ आपो एवं दादा पासे मागवानुं। दादा भगवान कोण? तो के आपणी मई बैठेला व्यक्त रूपे दादा भगवान अपनी अंदर बैठेला, जेने स्वरूप नु ज्ञान थयु छे तेनी अंदर व्यक्त थया छे, जेने स्वरूप नु ज्ञान नी साक्षात्कार नथी थयो तेने एवो कोई ज्ञानी पुरुष नो संयोग मळे एवी भावना राखवानी। जय सच्चिदानंद। हवे दरेक बाबतमां हरेक बाबतमां शक्ति माग माग करीने ज लेवी। प्रतिक्रमण चूकी जवाय तो प्रतिक्रमण मने पद्धतिसरनू करवानी शक्ति आपो एवुं मांगवानुं। चेप्टर नंबर 6, रहे फूल अने जाय कांटा। चोरी करवाथी चित्त अशुद्ध थाय अने पछी पश्चाताप करवाथी एनुं चित्त शुद्ध थई जाय। અને પશ્ચાતાપ નહીં કરવાથી આ જ લોકોના ચિત્તની અશુદ્ધિ રહી છે। વ્યવહાર શુદ્ધિ માટે સામાન્ય દુઃખ ના થાય એવો વ્યવહાર રાખીએ એ વ્યવહાર શુદ્ધિ કહેવાય। પ્રતિક્રમણ આ બે શબ્દોનું કરવાનું હોય, એક અતિક્રમણ ને બીજું આક્રમણ। આક્રમણ વસ્તુ આપણામાં ના હોવી જોઈએ। આક્રમણ એટલે એટેકિંગ નેચર। પ્રકૃતિ ક્રમણથી ઊભી થઈ છે પણ અતિક્રમણથી ફેલાય છે ડાળાવાળા બધું, અને પેલું પ્રતિક્રમણથી બધું ફેલાયેલું ઓછું થઈ જાય એને ભાન આવે છે। કોઈ જીવ માત્રને ખરાબ થવાની ઈચ્છા જ ના થાય, સંજોગો જ કરાવડાવે છે બધા અને પછી એની પ્રેક્ટિસ પડી જાય છે। શરૂઆત એને સંજોગો કરાવડાવે છે। પ્રતિક્રમણ આપણે પોતાને નથી કરવાના, આત્માને પ્રતિક્રમણ નથી કરવાના। પ્રતિક્રમણ જે અતિક્રમણ કરે છે તેને કરવાના છે। પ્રતિક્રમણ કરવાથી શું થાય છે કે આત્મા એના રિલેટિવ ઉપર પોતાનું દબાણ આપે છે। પ્રતિક્રમણ કરવાથી શું થાય છે કે આત્મા એના રિલેટિવ ઉપર પોતાનું દબાણ આપે છે। કારણ કે અતિક્રમણ એટલે શું થયું કે રિયલ ઉપર દબાણ આપે છે। અતિક્રમણ એટલે રિયલ ઉપર દબાણ આપવું અને પ્રતિક્રમણ એટલે રિલેટિવ ઉપર દબાણ આપવું। જે કર્મ એ અતિક્રમણ છે અને ઇન્ટરેસ્ટ કે રસ પડી ગયો તો ફરી ગોબો પડી જાય, માટે આપણે ખોટાને ખોટું માનીએ નહીં ત્યાં સુધી ગુનો છે, એટલે આ પ્રતિક્રમણ કરવાની જરૂર છે। સામાનું જોવાનું નથી, તમને કોઈ માફ કરે કે ના કરે તે જોવાની જરૂર નથી। તમારામાંથી આ અતિક્રમણ સ્વભાવ ઉડી જવો જોઈએ, અતિક્રમણના વિરોધી છો એવું થવું જોઈએ, સંભાવે નિકાલ કરવો અને કોઈને અતિક્રમણ ના થાય એ બધી નિકાલી વ્યવહાર છે, એ બધો અતિક્રમણ ના થવો જોઈએ। છતાં અતિક્રમણ થઈ જાય તો પ્રતિક્રમણ કરો તો એ નિકાલી વ્યવહાર તરીકે ચાલી ઉગાડું। પ્રતિક્રમણ કોનું નામ કહેવાય? હળવો થાય, હળવાશ થાય, ફરી એ દોષ કરતા એને બહુ ઉપાધિ થયા કરે, અને આ દોષ તો આ બાજુનો દોષ તો ગુણાકાર કરે છે। એ તો મય મન ચોખ્ખું થાય ને તો ખબર પડી જાય, મોઢા પર મસ્તી આવે તમને ખબર ના પડે, ડાઘ જ જતો રહેલો કેમ ના પડે, વાંધો શું આવે છે, અને ના ધોવાય તો આપણને વાંધો નથી, તું પ્રતિક્રમણ કરને, તું સાબુ ગાલ્યા જ કરજે ને, આજ્ઞા ના પડાય એ તો તમને નુકસાન થાય, તમને પોતાને જ નુકસાન થાય, પાપમાં તો કોઈને દુઃખ થાય તે, એટલે સહેજ પણ કિંચિત માત્ર દુઃખ ના થાય એવું હોવું જોઈએ। કેમ દાદાને ભોગવટો નથી આવતો? કારણ કે એમની એકેય ભૂલ રહી નથી. ડગલે ને પગલે જાગૃતિ રહી જોઈએ. આપણામાં ક્રોધ માન માયા લોભના કષાયો છે તે ભૂલો કરાવે જ અને ઉધારી ઉભી રાખે, પણ તેની સામે આપણે તરત જ તત્ક્ષણ માફી માગીને જમા કરીને ચોખ્ખું કરી લેવું. આ વેપાર પેન્ડિંગ ના રખાય, આ તો દરસલ રોકડીઓ વેપાર કહેવાય. એટલે પોતાની ભૂલ ભાંગશે ત્યારે કામ થશે, કાં તો જ્ઞાની પુરુષ તમને તારે તો થઈ જાય. જ્ઞાની પુરુષ થઈ શકે, તમે એમને કહો, તમે એમ કહો કે મને બચાવો તો બચાવે. એમને એમ નથી કે મારે કશું ફી લેવાનું, કારણ કે અમૂલ્ય ચીજની ફી કેટલી આપે. હે દાદા ભગવાન, અગર તું જે દાદા ભગવાનને માનતો હોય તે યાદ કરવા, અગર તો જે ભગવાનને માનતો હોય તે ભગવાનને યાદ કરવા કે મારાથી આ ભૂલ થઈ, આ ભયની જોડે ગુસ્સો વધારે થઈ ગયો, માટે હું ક્ષમા માગું છું, પસ્તાવો કરું છું, ફરી નહીં કરું, બસ આટલું જ બોલો તોય ચાલે. માણસનો દોષ થવો સ્વાભાવિક છે, એનાથી વિમુક્ત થવાનો રસ્તો કયો? એકલા જ્ઞાની પુરુષ જ એ દેખાડે. શું? પ્રતિક્રમણ. હા, એની પોસ્ટ ઓફિસ બંધ હોય તેમાં આપણે શું? આપણી પોસ્ટ ઓફિસ ચાલુ છે ને. આપણે અવળો સિક્કો માર્યો, આ અવળો વાગ્યો તો સવળો મારી દેવાનો. દ્વેષ ના હોય તેને ખુદા કહેવાય, દ્વેષ ના હોય તેને ખુદા કહેવાય. આ વિજ્ઞાન સર્વસ્વ દોષને નાશ કરનારું છે, વીતરાગ બનાવનારું છે. આપણે પ્રતિક્રમણ કરવા છે એ નક્કી કરીએ એટલે પ્રતિક્રમણ થઈ જાય. નથી થતાં બોલીએ તો પછી ઊંધું થાય, નથી થતાં એવું ના બોલવું, થાય જ કેમ ના થાય. ચેપ્ટર 7, થાય ચોખ્ખો વ્યાપાર. તમે ભાવ વધારો તો દુઃખ થાય, ભાવ વધારો નહીં તો કશો વાંધો નહીં. તમે કરતા થઈ જાઓ તો દુઃખ થાય, ને વ્યવસ્થિતને જો કરતા જો સમજો તો તમારે કશી જવાબદારી નથી. વ્યવસ્થિત કરતા છે એ સ્વીકાર કરો, સમજો. ખરેખર તો તમારી જોખમદારી નથી. મેં તમને એવા સ્ટેજ એવી ભૂમિકા ઉપર મૂક્યા છે કે તમારી જોખમદારી બંધ થઈ જાય. જોખમદારી એન્ડ, એનો અંત થાય છે. એટલે કર્મ કરવા છતાં અકર્મની સ્થિતિ પર મૂક્યા છે તમને. વ્યાજ ચંદુલાલને ખાવું હોય તો ખાય, પણ એને કહેવું કે પ્રતિક્રમણ કરજો. પછી સામા માણસને મન દુઃખ થાય ને એવું વ્યાજ હોય તેને અતિક્રમણ કહેવાય છે. આજે વ્યવહારમાં પૈસેવડ દેવડ વગેરે વ્યવહારમાં છે એ તો સામાન્ય રિવાજ છે, તેને અમે વ્યવહાર નથી કહેતા. કોઈને દુઃખ ન થવું જોઈએ તે જોવાનું, અને દુઃખ થયું હોય તો પ્રતિક્રમણ કરી લેવું, તેનું નામ આદર્શ વ્યવહાર. આ પ્રતિક્રમણથી સામા ઉપર અસર પડે અને પૈસા પાછા આપે, સામાને એવી સદબુદ્ધિ ઉત્પન્ન થાય. પ્રતિક્રમણથી આમ સવડી અસર થાય છે તો આપણા લોકો ઘેર જઈને ઉઘરાણીવાળાને ગાળો આપે તો તેની અવળી અસર થાય કે ના થાય? ઉલટું લોકો વધારે ને વધારે ગૂંચવે છે. બધું અસરવાળું જગત છે. લોખંડ કાળા બજારમાં વેચ્યું તો આપણે ચંદુલાલને કહેવું, ચંદુલાલ વેચ્યો તેનો વાંધો નથી, એ વ્યવસ્થિતના આધીન છે, પણ તેનું હક પ્રતિક્રમણ કરી લો અને કહીએ કે ફરી આવું ના થાય. લોકો કહે છે કે આપણે ભેળસેળ કરીશું ને ભગવાન પાસે માફી માગી લઈશું. હવે માફી આપનારો કોઈ છે નહીં, તમારે જ માફી માગવી અને તમારે ને તમારે જ માફી આપવાની છે. ફરીવાર, લોકો કહે છે કે આપણે તો ભેળ છેડ કરી છે અને ભગવાન પાસે માફી માંગી લઈશું, પણ માફી આપનારો કોઈ છે નહીં. તમારે જ માફી માંગવાની અને તમારે જ માફી આપવાની. એક જણ કહે મને ધર્મ નથી જોઈતો, ભૌતિક સુખો જોઈએ છે, તેને હું કહીશ પ્રતિક્રમ પ્રમાણિક રહેજે અને નીતિ પાળજે. મંદિરમાં જવાનું નહીં કહું, બીજાને તું આપું છું એ દેવધર્મ છે, પણ બીજાનું અણહકનું લેતો નથી એ માનવ ધર્મ છે. એટલે પ્રમાણિકપણું એ મોટામાં મોટો ધર્મ છે. ધીસ ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ ફુલિશનેસ. ઓનેસ્ટ થવાતું નથી તો મારે શું દરિયામાં પડવું? મારા દાદા શીખવાડે છે કે ડિસઓનેસ્ટ થાવ તેનું પ્રતિક્રમણ કર, આવતો ભાવ તારો ઉજળો થઈ જશે. ડિસઓનેસ્ટીને ડિસઓનેસ્ટી જાણ ને તેનો પશ્ચાતાપ કર. પશ્ચાતાપ કરનાર માણસ ઓનેસ્ટ છે એ નક્કી છે. હમણાં ભાગીદાર જોડે મતભેદ પડી જાય તો તરત તમને ખબર પડી જાય કે આ વધારે પડતું બોલી જવાયું, એટલે તરત એના નામનું પ્રતિક્રમણ કરવું. હેડિંગ: આમ તૂટે શૃંખલા ઋણાનું બંધની. આપણને જેની જોડે પૂર્વનું ઋણાનું બંધ હોય અને તે આપણને ગમતું જ ના હોય, એની જોડે સહવાસ ગમતો જ ના હોય અને છતાં સહવાસમાં રહેવું પડતું હોય ફરજિયાત, તો શું કરવું જોઈએ? કે બહારનો વ્યવહાર એની જોડે રાખવો જોઈએ ખરો, પણ અંદર એના નામના પ્રતિક્રમણ કરવા જોઈએ. કારણ કે આપણે આગલા અવતારમાં અતિક્રમણ કરેલું હતું તેનું આ પરિણામ છે. હું ગેરંટી બાય ધરી આપું છું કે બે ખોટ ના ખાય એનું નામ જ્ઞાન, અને બે ખોટ ખાય તોય મનમાં પાછું એનું પ્રતિક્રમણ કરે તો બે ખોટ ના ખવાય. એક માણસ જોડે તમારે બિલકુલ ફાવતું નથી તેનું જો તમે આખો દાડો પ્રતિક્રમણ કરો, બે ચાર દિવસ સુધી કર્યા કરો, તો પાંચમે દાડે તો તમને ખોડતો આવે. અહીંયા કોઈના માટે ખરાબ અભિપ્રાય બેઠેલો હોય તે આપણો સારો, આપણે સારો બેસાડો કે ભાઈ બહુ સારો છે. કોઈના માટે ખરાબ અભિપ્રાય બેઠેલો હોય તે આપણે સારો બેસાડવાનો કે બહુ સારો છે. જે ખરાબ લાગતો હોય તેને સારો કહ્યો કે ફેરફાર થયો, એ પાછલા અભિપ્રાયને લીધે આજે ખરાબ દેખાય છે. કોઈ ખરાબ હોતું જ નથી. આપણા મનને જ કહી દેવાનું, અભિપ્રાય મને કરેલા છે, મનની પાસે સિલક છે, અમે જેટલા અભિપ્રાય આપીએ એ ધોઈ નાખીએ. આ અક્રમ વિજ્ઞાન પ્રાપ્ત થતું હોય ને આત્મા અનાત્માનું ભેદ જ્ઞાન થયું હોય તેને નવું કર્મ ના બંધાય. આ અક્રમ વિજ્ઞાન પ્રાપ્ત થયું હોય ને આત્મા અનાત્માનું ભેદ જ્ઞાન થયું હોય તેને નવું કર્મ ના બંધાય. હા, અભિપ્રાયોનું પ્રતિક્રમણ ના થાય તો સામા ઉપર તેની અસર રહ્યા કરે, તેથી તેનો તમારી પર ભાવ ના આવે. ચોખ્ખા ભાવથી રહે તો એ કોઈ કર્મ બંધાય નહીં, અને જો પ્રતિક્રમણ કરો તો એ અસર ઉડી જાય. સાતે ગુણી નાખ્યા તેને સાથે ભાઈ નાખ્યા, એ જ પુરુષાર્થ. ચેપ્ટર નંબર 9, નિર્લિપતા અભાવથી ફાંસી સુધી. તરછોડના માટે બીજો કોઈ ઉપાય નથી. તરછોડના માટે બીજો કોઈ ઉપાય નથી. એક પ્રતિક્રમણ કરવા, જ્યાં સુધી સામાનું મન પાછું ના ફરે ત્યાં સુધી કરવા, અને પ્રત્યક્ષ ભેગા થાય તો ફરી પાછું મીઠું બોલીને ક્ષમા માગવી કે ભાઈ મારી ભૂલ, મારી તો બહુ ભૂલ થઈ, હું તો મૂરખ છું, અક્કલ વગરનો છું. એટલે સામાવાળાના ઘા રૂજાતા જાય. આપણે આપણી જાતને વગાવીએ એટલે સામાને સારું લાગે, ત્યારે એના ઘા રૂજાય. અમને પાછલા અવતારના તરછોડનું પરિણામ દેખાય છે, તેથી તો હું કહું છું ને કે કોઈને તરછોડ ના વાગે, મજૂરને તરછોડ ના વાગે. અરે છેવટે સાફ થઈને બદલો વાળે, તરછોડ છોડે નહીં, એક પ્રતિક્રમણ પચાવે.
અમારાથી એ કોઈ કોઈ માણસને દુઃખ થઈ જાય છે, અમારી ઈચ્છા ના હોય તોય હવે એવું અમારે બનતું જ નથી, પણ કોઈની કોઈ માણસ આગળ થઈ છે અત્યાર સુધીમાં 15-20 વર્ષમાં 2-3 માણસોનું થયું હશે, એ નિમિત્ત હશે ત્યારે ને અમે પાછળથી પછી એનું બધું પ્રતિક્રમણ કરી એની પર પાછી વાડ મૂકીએ જેથી એ પડી ના જાય. અમારો સિદ્ધાંત હોય બધો એવો કોઈને પાડવા ના દઈએ, એની એ જ જગ્યાએ રહે, પછી એના વિચારો જ બધા ફેરવી નાખે અહીં બેઠા બેઠા. આપણે માફ કરીએ જ છૂટકો છે આ જગતમાં, નહીં માફ કરો તો માર ખવડાવીને માફ કરશો તમે, ઉપાય જ નથી. આપણે સમજણ પાડવી એ ફરી ફરી ભૂલ ના કરે એવા ભાવ ફેરવી નાખે તો બહુ થઈ ગયું. અથડામણની સામે ચેપ્ટર 10, જેટલું થાય એટલું કરવું અને પછી જાથું કરી નાખવું. એકદમ પ્રતિક્રમણ બહુ ભેગા થઈ જાય તો જાથું પ્રતિક્રમણ કરવું કે હે દાદા ભગવાન, આ બધાનું ભેગું પ્રતિક્રમણ કરું છું. આપણે દાદા ભગવાનને કહી દેવાનું, બીજા કોઈને નહીં, હે દાદા ભગવાન આ બધાનું ભેગું પ્રતિક્રમણ કરું છું. પછી પતી ગયું. મને તો જ્યારે ટકરામણ થતી હતી એટલે નોંધ કરતો હતો કે આજે સારું જ્ઞાન મળ્યું. ટકરાવવાથી લપસી ના જાય, જાગૃત ને જાગૃત જ રહે ને, એ આત્માનું વિટામિન છે. એટલે આ ટકરાવવામાં ભાંજગડ નથી, ટકરાયા પછી જુદું નહીં પડવું એ અહીંયા પુરુષાર્થ છે. મન જુદું પડતું હોય તો પ્રતિક કરીને બધું રાગે પાડી દેવાનું. અમે આ બધાની જોડે શી રીતે મેળ પાડતા હોઈશું? અથડામણ ના થાય તેને 3 અવતારે મોક્ષ થાય તેની હું ગેરંટી આપું છું. અથડામણ થઈ જાય તો પ્રતિક્રમણ કરવું. અથડામણ પૂતગલની છે અને પૂતગલ પૂતગલની અથડામણ પ્રતિક્રમણથી નાશ થાય છે. તારે ફાધર જોડે થાય છે ને તે બધી સૂક્ષ્મ અથડામણ, પહેલા સ્થૂળ પછી સૂક્ષ્મ પછી સૂક્ષ્મતર અને પછી સૂક્ષ્મતમ અથડામણ ટાળવાની. આ તું બધા લોકોના દોષ જોઉં છું ને તે સૂક્ષ્મતર અથડામણ કહેવાય. આ બધા લોકોના દોષ જોઉં છું એ સૂક્ષ્મતર અથડામણ, જેને જ્ઞાન છે તેમ છતાં બીજાના દોષો જુએ છે એ સૂક્ષ્મતર અથડામણ. પહેલા નક્કી કર્યું હોય કે આ બીજામાં દોષ છે નહીં અને છતાં દોષ દેખાય એ સૂક્ષ્મતર અથડામણો, એ દોષ તને દેખાવા જોઈએ, કારણ કે એ છે તે શુદ્ધાત્મા છે અને દોષ જુદો છે. હા, સૂક્ષ્મતમ અથડામણ એને ટાળવી. ભૂલથી તન્માયાકાર થયું ને પછી ખબર પડે છે ને કે આ ભૂલ થઈ ગઈ, એને સૂક્ષ્મતમ અથડામણ કહી. ચેપ્ટર 11, પુરુષાર્થ પ્રાકૃત દુર્ગુણો સામે પુરુષાર્થ. આપણે એને માનથી બોલાવીએ અને આપણને એમ થાય કે એનું મોઢું ચડેલું દેખાય એટલે આપણે જાણવું કે આ આપણું રિએક્શન છે. એટલે શું કરવું? પ્રતિક્રમણ કરવા. બીજો ઉપાય જ નથી જગતમાં. ત્યારે આ જગતના લોકો શું કરે? એની પર પાછું મોઢું ચડાવે એટલે ફરી હતું એવું ને એવું જ ઉભું કરે પાછું. શંકા પડી તો પ્રતિક્રમણ કરાવી લઈએ. અને આપણે આ બ્રહ્માંડના માલિક, આપણને શંકા કેમ થાય? માણસ છીએ તે શંકા તો પડે, પણ ભૂલ થઈ એટલે રોકડું પ્રતિક્રમણ કરી લઈએ. જેના માટે શંકા આવે એનું પ્રતિક્રમણ કરવાનું, નહીં તો શંકા તમને ખાઈ જશે. શંકાથી ભય ઉત્પન્ન થાય અને ભયથી શંકા થાય, એ બેઉ કારણ કાર્ય જેવું છે. હંમેશા કોઈ પણ કાર્યનો પસ્તાવો કરો એટલે એ કાર્યનું ફળ 12 આની નાશ જ થઈ જાય છે. પછી બળેલી દોરી હોય ને એના જેવું ફળ આપે. તે બળેલી દોરડી આવતે ભવે આમ જ કરીએ તે ઉડી જાય. કોઈ ક્રિયા એમને એમ નકામી તો જાય નહીં. પ્રતિક્રમણ કરવાથી એ દોરડી સળગી જાય છે, પણ ડિઝાઇન તેની તે જ રહે છે. પણ આવતે ભવે શું કરવું પડે? આમ જ કર્યું ખંખેરી કે ઉડી ગઈ. ચેપ્ટર 12, છૂટે વ્યસનો જ્ઞાની રીતે. છૂટે વ્યસનો જ્ઞાની રીતે. અમે શું કહ્યું કે અત્યારે વ્યસની થઈ ગયો છું તેનો મને વાંધો નથી, પણ જે વ્યસન થયું હોય એનું ભગવાન પાસે પ્રતિક્રમણ કરજે કે હવે ભગવાન, હે ભગવાન, આ દારૂ ના પીવો જોઈએ, તા હું પીઉં છું, તેની માફી માંગુ છું, આ ફરી ના પીવાય એવી શક્તિ આપજો. એટલું કરજે બાપ. ત્યારે લોકો વાંધો ઉઠાવે છે કે તું દારૂ કેમ પીવે છે, અલ્યા તું આને આમ વધારે બગાડું છું, એનું અહિત કરી રહ્યો છું. મેં શું કહ્યું? તું ગમે તેવું મોટું જોખમ કરીને આવ્યો તો આ પ્રમાણે પ્રતિક્રમણ કરજે. એટલે ચા તો હું પીતો નથી, છતાં પીવાના સંજોગ બાજે છે અને ફરજિયાત ઊભું થાય છે, ત્યારે શું કરવું પડે? જો કદી ખ્યાન કર્યા સિવાય જો પીવું તો એ ચોંટી પડે, એટલે તેલ ચોપડીને અને રંગવાળું પાણી રેડવાનું, પણ તેલ ચોપડીને, શું તેલ ચોપડીને અને રંગવાળું પાણી રેડવાનું. ચેપ્ટર 13 વિમુક્તિ આર્ત રૌદ્ર ધ્યાન થકી. એટલે પસ્તાવો કરવાથી રૌદ્ર ધ્યાન પણ આર્ત ધ્યાન થઈ જાય છે. પસ્તાવો કરવાથી રૌદ્ર ધ્યાન પણ આર્ત ધ્યાન થઈ જાય છે. પસ્તાવો કરવાથી નર્ક ગતિ અટકીને તિર્યંચ ગતિ થાય છે, અને વધુ પસ્તાવો કરે તો ધર્મ ધ્યાન બંધાય. એક વખત પસ્તાવો કરે તો આર્ત ધ્યાન થાય, અને વધુ પસ્તાવો કર કર્યા કરે તો ધર્મ ધ્યાન થઈ જાય. એટલે ક્રિયા તેની તેજ, પણ ફેરફાર થયા કરે. એવું છે ને, આપણે શુદ્ધ આત્મા થયા પણ આ પૂતગલનો છુટકારો થવો જોઈશે ને. એટલે જ્યાં સુધી એની પાસે પ્રતિક્રમણ નહીં કરાવો ત્યાં સુધી છુટકારો નહીં થાય. એટલે જ્યાં સુધી પૂતગલને ધર્મ ધ્યાનમાં નહીં રાખો ત્યાં સુધી છુટકારો નહીં થાય. કારણ કે પૂતગલને શુક્લ ધ્યાન થાય નહીં. માટે પૂતગલને ધર્મ ધ્યાનમાં રાખો, એટલે પ્રતિક્રમણ કરાવ કરાવ કરવા. જેટલી વખત આર્ત ધ્યાન થાય એટલી વખત પ્રતિક્રમણ કરાવવું. આત્મજ્ઞાન છે ત્યાં આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન હોય નહીં, નહીં તો આત્મા પ્રાપ્ત થાય નહીં કોઈ દાડોએ. હવે તમને જે આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન થાય છે તે ખાલી ગુંગળામણ છે. આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન કોને થાય? કે જે પેલો જીવતો ઇગોઇઝમ હોય તેને થાય, મહાત્માઓને નહીં. મહાત્માઓને ખાલી ગુંગળામણ છે. તે જીવતો ઇગોઇઝમ એ ખલાસ કરી નાખ્યો છે, હવે મળદાલ ઇગોઇઝમ રહ્યો તેને કંઈ આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન થાય નહીં. મરેલું કંઈ નવું બોલે ચાલે નહીં. રૌદ્ર ધ્યાન અટકાવે એનું નામ ધર્મ ધ્યાન, અને આર્ત ધ્યાન અટકાવે તોય ધર્મ ધ્યાન. દોષ થયો એ જાણ્યું એનું નામ ધર્મ ધ્યાન, અને મહી અંદર શુક્લ ધ્યાન છે. આ બેઉ ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાન હોય ત્યારે એક અવતારી થાય. ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન હોય ત્યારે એક અવતારી થાય, અને એકલું શુક્લ ધ્યાન હોય ત્યારે મોક્ષ થાય. 14મું ચેપ્ટર કાઢે કશાયથી કોટડીમાંથી. કશાયની, જેના તરફ મન અકળાતું હોય એના પ્રતિક્રમણ કરીએ તો બંધ થઈ જાય. પછી ઇફેક્ટ રાગ હોય કે દ્વેષ હોય તો પણ ચંદુલાલને એમ કહેવું પડે કે ખરાબ થાય એમાં આને એટેક કેમ કરો છો, માટે પ્રતિક્રમણ કરો. અને રાગને માટે કશું નહીં. સમજાયું તમને? રાગ વખતે જુદાપણાની જાગૃતિમાં ના રહે, આજ્ઞામાં ના રહે, તો પછી તેનું પ્રતિક્રમણ કરવું પડે. સ્વમાનનો અર્થ શું? કે બીજા પાસે દિન ના થાવ. અને સ્વમાન જેનું છૂટ્યું એ મોક્ષનો અધિકારી થઈ ગયો. સ્વમાનનો અર્થ શું? કે બીજાની પાસે દિન ન થાવ. અને સ્વમાન જેનું છૂટ્યું એ મોક્ષનો અધિકારી થઈ ગયો. અજ્ઞાન લીધા પછી ક્રોધ, માન, માયા, લોભ બધું જતું રહે છે. આમને જો ક્રોધમાન થયો હોય હોય ને તો કોઈ બીજો એક માણસ કહેશે ના ગુસ્સે થતા હતા. મેં કહ્યું ગુસ્સે ને ક્રોધ બે જુદી વસ્તુ છે. ગુસ્સો એ પૌદ્ગલિક વસ્તુ છે, ક્રોધ એ પૂદગલ ને આત્માની તન્મયાકાર વસ્તુ છે. ગુસ્સો એ પૌદ્ગલિક વસ્તુ છે અને ક્રોધ એ પૂદગલ અને આત્માની તન્મયાકાર વસ્તુ છે. હવે એ ગુસ્સો થાય ને, એ ગુસ્સે થાય તો એ ક્રોધ કેમ ના કહેવાય? કારણ કે ક્રોધ હંમેશા હિંસક ભાવ એની પાછળ હોય. ત્યારે આમને ગુસ્સાવાળાને હિંસક ભાવ ના હોય, આમને મય પાછળ પ્રતિક્રમણ કરતાય હોય જોડે જોડે. અને તાંતો ના હોય, તાંતો એટલે શું કે રાત્રે કંઈક ઝઘડો થયો હોય ને તે સવારમાં પ્યાલા ખખડે. કોઈ પણ ક્રિયા રાગથી થાય કે દ્વેષથી થાય, જ્ઞાન પછી રાત વેશ ના થાય. રાગ દ્વેષ નથી ત્યાં પૂદગલ સામસામી ટકરાય, તેને જુએ જ્ઞાતા દ્રષ્ટા તે આત્મા. તેમાં જો તન્મયાકાર થાય તો માર ખાય. તન્માયાકાર ક્યારે થાય? બહુ વણાઈ ગયેલું હોય તો તન્માયાકાર થાય. પણ પછી તમારે ચંદુભાઈને પ્રતિક્રમણ કરવા કહેવું કે જેથી ચોખ્ખું થઈ જાય. હવે શાસ્ત્રકારોએ શું લખ્યું કે ભાઈ એક માણસ આ બેનની જોડે બે જ વાક્યો એવા બોલ્યો કે જેથી એ બેનનું મન ભાંગી ગયું. એ ભાઈ મન ભાંગી ગયું એવું બોલ્યા કે આખી જિંદગીભર હવે સંધાય નહીં, આવું મન કાયમનું તૂટી જાય. એને શાસ્ત્રકારે શું કહ્યું? અનંતાનુબંધી ક્રોધ, કે જે અનંત અવતાર સુધી રખડાવી મારે એવો આ ક્રોધ. બીજા પ્રકારના ક્રોધ થયો તે વર્ષ દાડા સુધી બોલે નહીં, અને એ વર્ષ દાડો થાય ત્યારે રૂજાય, ક્રોધ ભૂલી જાય ને રૂજાઈ જાય. એટલે વર્ષ દાડાની મુદતનો એ કયા પ્રકારનો ક્રોધ કહેવાય? તો કે અપ્રત્યાખ્યાની ક્રોધ. એટલે જેના પશ્ચાતાપ લીધા નહોતા, પ્રતિક્રમણ કર્યા ન હોતા, એટલે આ નીકળ્યો કે છે. અને ગુસ્સો થયા પછી પ્રતિક્રમણ ન કરે તો ફરી એવા ને એવા ફોર્સમાં નીકળે. ગુસ્સો કર્યા પછી પ્રતિક્રમણ ના કરે તો વર્ષ દાડાનું, અને પછી પ્રતિક્રમણ કરે તો 15 દાડાનું. 15 દાડામાં બેઉ પાછા બોલતા થઈ જાય, ભૂલી જાય બધું. એ કેવું કહે છે? આખી જિંદગીનું અનંતાનુબંધી આ પથ્થરની ભેખડની વચ્ચે ફાટ થયેલી હોય ને, ફૂટ કે 2 ફૂટની, ગમે તેટલી મય વસ્તુઓ પડે તો પણ મૂળ એ ફાટ છે એ તે કાયમની રહે, તેને અનંતાનુબંધી ક્રોધ કશાય કહ્યો. અને એની આગળ વર્ષદાળાનું કયું કહ્યું? તો કે ખેતરની જમીનમાં માટીમાં ફાટ પડી હોય એટલે વર્ષદાળામાં સંધાઈ જાય. પછી એની આગળનો ક્રોધ 15 દાડાવાળો તો એ શું છે? તો કે રેતીમાં એક લીસોટો પડ્યો. આજે દરિયાને રેતીમાં લીસોટો પાડીએ તો શું થઈ જાય? કેટલી વારમાં ભૂસાય? પવન આવે એટલે એક જ થઈ જાય ને, 1 કલાકે કે 2 કલાકે લાગે. એને પ્રત્યાખ્યાની ક્રોધ કહ્યો. અને ચોથો, પાણીમાં લીસોટો કરી અને પાછો સંધાઈ જાય તે આ પાણીનો લીસોટો કહેવાય, એને સંજવલન ક્રોધ કહ્યો. સંજવલન ક્રોધ. મહાત્માઓ બધા પાણીના લીસોટા જેવું હોય. મહાત્માઓ બધાને પાણીના લીસોટા જેવું